પ્રકરણ 4. નિત્યાનંદ. વિકટ સમસ્યાથી ઘેરાયેલો મનુષ્ય મોટી મોટી વાતો કરનારા દંભી માણસની શિખામણમાં ઘણીવાર ભરમાઈ જાય છે, પણ એથી એનું કાયમી ભલું નથી થતું. શાંત ચિત્તે આસક્તિ ત્યજીને ધ્યાનથી વિચારવાથી, માયાવિહીન ચૈતન્યના વાતાવરણમાં ડૂબકી મારવાથી સત્ય નિત્યાનંદ ગહનાથી જ શાંતિનો અનુભવ થાય છે. પરંતુ ત્યાં પહોંચવા બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરવો પડે છે. ધ્યાનથી મેળવેલ આ સ્થાન એ જ જીવનનું ધ્યેય છે, એ જ દિવ્ય જીવન છે. ધ્યાનથી પરમાનંદના સ્થાનની સરહદ પર પહોંચાય છે, પણ આ અમૂલ્ય ખજાનાથી અજ્ઞાત એવા જીવો એને મેળવવા પ્રયત્ન પણ નથી કરતા. એ જાણે તે સૌએ દ્રઢ મનથી પરમાનંદની ખોજ શરૂ કરી દેવી જોઈએ. એકવાર મનને ખાતરી થશે કે પરમ ચૈતન્ય પરત્વેની આ લગ્ની, આ ક્ષણ અલૌકિક શક્તિ અને અવિચળ બળથી ભરપૂર છે, તો તે પોતાના એને મેળવવાના પ્રયત્નને છોડશે નહીં. અને ત્યારે જ સાધક વિના વિઘ્ને આત્મસાક્ષાત્કાર કરી શકશે. આટલી પૂર્વ તૈયારી અને ધ્યેયના ચોક્કસ ખ્યાલ સાથે ધ્યાનથી સાધન અને માનસિક જપ ચાલુ કરો. ધ્યાનની બીજી ભૂમિકા છે સમાધિ. અષ્ટયોગમાં ધ્યાન સાતમે સ્થાને છે. ધ્યાન સર્વસાધનનું મૂળ છે. એવા પરમ કલ્યાણકારી રાજમાર્ગને છોડી આડા અબળા જવાનો પ્રયત્ન ન કરશો. જાત જાતની સિદ્ધિઓ મેળવવા મનુષ્ય પ્રયત્ન કર્યા કરે છે, મેળવે પણ છે, પરંતુ તે સૌમાં આધ્યાત્મિક અનુભવો એ જ ખરી મેળવવાલાયક સિદ્ધિ છે. કારણ કે બીજી બધી સફળતાના મૂળમાં પણ ખરી રીતે તો આધ્યાત્મિકતા જ છે. એ સર્વ સિદ્ધિઓના રાજા છે અને રાજા કાયદા બનાવે છે, છતાં પોતે તેનાથી પર છે. તેવી રીતે સર્વ કાયદા કાનૂનો, સત્યાગ્રહના નિયમો, પાપ પુણ્યના બંધનો, સુખ દુઃખના અનુભવો, આ બધું જ માત્ર જીવને લાગુ પડે છે. એવા જીવને કે જે વણ કેળવાયેલા મન અને બુદ્ધિની ચાલે ચાલે છે, આત્માના આદેશને અનુસરીને નહીં. આત્માનો અનુભવ પવિત્ર, નિસંશય, નિરપેક્ષ છે, એને જ કેળવવાનો જીવે પ્રયત્ન કરવો. આત્મા સર્વ એક છે, માતા સમાન છે. આત્માને લલકારવો એ માતાને બોલાવવા જેવું છે. દરેકને માટે એ અનુભવ શક્ય છે, પરંતુ દરેકને હક છે, એટલે જ આત્મસાધનાને હું આટલી અગત્યની માનું છું. આત્માને બ્રહ્મ તરીકે પણ ઓળખાય છે. આત્મવિદ્યા કે બ્રહ્મવિદ્યા દરેકે શીખવી જોઈએ. બ્રહ્મવિદ્યાના શીખનારાને કેટલાક પૂર્વગુણોની જરૂર છે, જેવા કે વિવેક, વૈરાગ્ય અને 6 પ્રકારની ચારિત્ર્ય સંપત્તિ. જે સાધકો આ 3 ગુણોથી સંપન્ન છે, તેમને માટે આત્માનુભવ એ મુશ્કેલ નથી. પરમાત્માની 6 વિશિષ્ટતાઓ છે: સંપૂર્ણ જ્ઞાન, તીવ્ર વૈરાગ્ય, અખંડિત સૌંદર્ય, તેજોમય શક્તિ, અમર્યાદિત કીર્તિ, અખંડ સૌભાગ્ય. એનો સ્વભાવ સચ્ચિત આનંદ છે. આ જ લક્ષણો મનુષ્યમાં પણ છે, કારણ કે તેનામાં પણ આત્મા તો વસેલો જ છે. તેથી જ સમગ્ર માનવ સૃષ્ટિને આ વિલક્ષણતાનો અનુભવ કરવાનો હક છે. એટલું જ નહીં, એનો ધર્મ પણ છે કે આ બધી જ લાક્ષણિકતાઓ વિકસાવવા તે મુક્ત બને. દુનિયાની આ જ અશાંતિ અને દુઃખનું કારણ જ એ છે કે માણસ પોતાનો ધર્મ ચૂક્યો છે, પોતાની વિશિષ્ટતાઓ પ્રત્યે બેદરકાર છે. ગૃહસ્થાશ્રમી પોતાને માટે નિયત થયેલા ધર્મ, નિયમ, બંધનો મુજબ જીવતો નથી. શાસ્ત્રોમાં મનુની સ્મૃતિમાં ગૃહસ્થ ધર્મના નિયમો વર્ણવ્યા છે, તે પ્રમાણે સચ્ચાઈપૂર્વક મનુષ્ય વર્તતો નથી. પરિણામે અધર્મમય જીવન જીવતા જીવતા તેમાં આવતી નાની નાની વિટંબણાઓથી તે વિચલિત થાય છે. જીવન સંગ્રામ ખેલવાનું સુરાતન તેનામાં નથી એટલે ભાગી જઈ દંભી સંન્યાસના આવરણ નીચે સંતાય છે. જો માનવ સચ્ચાઈથી પોતાને ભાગે આવેલ કર્મ કરતો રહે તો તેને ભય કે શોક નથી રહેતો, અને જંગલ કે ગુફામાં પલાયન થવાનું પણ જરૂર નથી. પોતપોતાના કર્મક્ષેત્રે ધર્માચરણ કરી પ્રત્યેક માનવી પ્રભુને પહોંચી શકે છે. પ્રભુ સ્મરણ અને ધર્માચરણ બંનેનો જીવનમાં સમન્વય થવો જોઈએ. આવી ધર્મપરાયણ જિંદગી માટે દંભ, ઉચ્ચાસન કે પદવીની જરૂર નથી. તેનાથી તો ઉલટું મનના કરેલ માર્ગે વળી જવાય છે. મન અને બુદ્ધિને કાબૂમાં રાખો, આત્મવિદ્યા સાધ્ય કરાવે, મનોબળ તીક્ષ્ણ કરે એવું જીવન પ્રભુસ્મરણ ને ધર્મપાલનથી જ મળે છે. દુર્વ્યસનોને મૂળમાંથી ઉખેડી નાખો અને દ્રઢ ચારિત્ર વિકસાવો. જેવી રીતે સેનાપતિના ગવાવાથી લશ્કર આપોઆપ ડરીને શરણે આવે છે, એવી જ રીતે અહંભાવ અહંકારનો નાશ થતાં અન્ય વિકૃતિઓની મેળે હઠી જાય છે. એ સર્વ ક્રોધના જ રૂપો છે. જો ક્રોધને પણ જીતી શકીએ તો અહંકાર આપોઆપ ઓગળી જાય છે. સમગ્ર સેના મરણ શરણ થાય તો એકલો સેનાપતિ શું કરી શકે? માટે ક્રોધ અને એમાંથી ઉદ્ભવતા બીજા દુર્ગુણોને જીતવા જોઈએ. સાધક પોતાના મનરૂપી ક્ષેત્રને શાંત રાખે એમાં અહંકાર કે ક્રોધને માટે કોઈ પણ સ્થાન ન હોવું જોઈએ. સાધકના મુખ પર આત્મનંદનું સનાતન સ્મિત વિકસે એટલે એનું મન શાંત રહેવું જ જોઈએ. મનની મહેચ્છા અને ચિંતાનો સમૂળો નાશ તે જ આત્માના દર્શન કરાવી શકે છે. એ આત્માના દરબારને 8 દરવાજા છે. તે દરેકમાંથી સાધકે પસાર થવાનું છે ત્યારે જ આત્માના આનંદ સિંહાસન નજીક પહોંચાય. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 8 પ્રકારની કવાયતમાંથી મન પસાર થાય ત્યારે મનોબળ કેળવાય. એ રીતે કેળવાયેલું મન પ્રભુમય મન છે. એ જ પ્રભુનિયતિ છે. પ્રભુ માત્ર સંકલ્પથી તત્ક્ષણ સહેલાઈથી જે ઈચ્છે તે કરી શકે છે. જ્યારે માણસ વિચાર માત્રથી કંઈ સિદ્ધ કરી શકતો નથી, તે સંકલ્પ બળથી જ મેળવી શકે છે. સંકલ્પ બળ એ પરમ સિદ્ધિની પરીક્ષા છે. મનુષ્યમાં શક્તિ નથી હોતી અને જ્યારે તે આ શક્તિની પ્રાપ્તિ કરે ત્યારે તે લગભગ પ્રભુના જેટલો જ પ્રબળ બને અને ત્યારે તે જ પ્રભુમાં લય બની ગયો એમ કહેવાય. આ પ્રભુમાં લીન લય બની જવાની સ્થિતિ સેનાથી પ્રાપ્ત થાય? એ સાધન ફક્ત ધ્યાન જ છે. ઉપર વર્ણવેલ અષ્ટમાર્ગમાં ધ્યાન 7મું અને સમાધિ 8મું સ્થાન છે. આમ ધ્યાન તે સમાધિ અંતિમ ધ્યેય તરફ લઈ જતો રાજમાર્ગ છે. ધારણા અને ઈચ્છા એ બંને જુદી જુદી ક્રિયાઓ છે. ઈચ્છા વાસનામય જગત સાથે સંકળાયેલી છે. ધારણા આત્માના મૂળભૂત સ્વભાવ સાથે સંબંધિત છે. ઈચ્છા એટલે કોઈ વસ્તુની તૃપ્તિ માટેની ઝંખના, જ્યારે ધારણા વસ્તુ મેળવવાનો સંકલ્પ. બંનેનો આધાર મનુષ્યના સંસ્કાર પર છે. આત્માનો જ્યારે વિકાસ થાય ત્યારે બંને વૃત્તિઓ ઉર્ધ્વગામી થાય છે. આત્માના વિકાસ વગર માત્ર ધારણા શક્તિ અને ઈચ્છાશક્તિનો વિકાસ કરવામાં આવે તો મનની ત્રુટિઓ અને ઈચ્છિત કે સંકલ્પિત વસ્તુઓની ભેળસેળ થઈ જવાનો સંભવ છે. ઉચ્ચ સ્થાન પરથી નીચાણનો ભાગ જોઈ શકાય છે, પણ નીચલે પગથિયેથી ઉપરના પગથિયા જોવાતા નથી. તેથી સાધકે એક એક ડગની ઉપર તરફ ભરતા રહેવું, એટલે કે આત્માના સંસ્કાર ઘટતા ઘટતા સંકલ્પ શક્તિ મેળવી એથી આગળ વધી નૈતિક બળ કેળવવું અને સર્વાંતે ચિદાનંદમય પૂર્ણ મંગળકારી સ્થિતિ પ્રાપ્ત કરવી. બાળક ચાલતા શીખે છે ત્યારે માતા તેને ઘરમાં થોડા થોડા ડગલા ભરતા શીખવે છે, પછી જ રસ્તા પર જવા દે. પહેલેથી મોટા રસ્તા પર છોડી દે તો શું થાય? શીખે કેવી રીતે? રસ્તાના ભય સ્થાનોનું શું? માટે સાધકે પણ તે જ રીતે પ્રથમ આંતરિક ગુણો કેળવવા, નીતિબળ જેવા બાહ્ય આચરણો સુધારવા. આંતરશુદ્ધિ વગરના બાહ્યાચરો ક્ષણ જીવી છે. ફળેચ્છા, વાસના, કર્મ પાછળ રહેલી કામના દૂર કરવાનો સાધનાનો હેતુ છે. આ હેતુનો ખ્યાલ રાખીને સાધકે શંકા, ઉદાસી કે નિરાશાના વિચારો છોડી દેવાના છે. જે કંઈ સુખ દુઃખના પ્રસંગો બને તેમાં તટસ્થતા કેળવવી અને ભય રહિત બનવું. પોતાની અંદર ઉત્સાહ, શ્રદ્ધા, આનંદ અને કામ કરવાની તમન્નાના ભાવોને ઉદય કરવો. મનસ્ચક્ષુ સમક્ષ જે અંતિમ મહાન ધ્યેય પ્રાપ્ત કરવાનું છે તેનું ચિંતન રાખવું. હિંમતથી દરેક મુશ્કેલીનો સામનો કરવો, કારણ કે તે ક્ષણિક આવતા જતા તરંગો છે. એમને કાબૂમાં રાખવા એ ધીર સાધક માટે અશક્ય તો નથી જ, પરંતુ સાધક જરા પણ ધ્યાનચૂક થાય તો મેળવેલી બધી સિદ્ધિ વ્યર્થ જાય છે. સાધકે ખૂબ ધીરજ અને ઉત્સાહથી સ્થૂળ જગતના વ્યવહાર સાચવવા સાધકો, યોગીઓ અને સંન્યાસીઓએ ઘણા ઊંચા ચઢાણ ચડવાના છે. સવિતર્ક, નિર્વિતક, સુવિચાર, નિર્વિચાર, સમતા વગેરે તેના પગથિયાં છે. જગતનું જ્ઞાન એ સાચું જ્ઞાન નથી, એ તો જ્ઞાનનો આભાસ છે. જેનું અસ્તિત્વ જ નથી તેનું વળી જ્ઞાન કેવું? નિત્ય બ્રહ્મનું જ્ઞાન એ જ સાચું જ્ઞાન છે અને તે ધ્યાન દ્વારા મળે છે. ધ્યાન અને યોગના અગ્નિથી મનની અવાંછિત પ્રક્રિયાઓ ભસ્મીભૂત થાય છે અને એવા પવિત્ર થયેલા મનમાં સત્વનું જ્ઞાનનું પૂર્ણ તેજ પજવળે છે. એ તેજ કદી વિલાતું નથી. આવું જ્ઞાન પ્રાપ્ત થયેલાને કિમ ભૂતઃ કિમ ભવિષ્ય, એમને તે કંઈ સર્વ કંઈ વર્તમાન કે એક ક્ષણમાં જ અનુભવાય છે. જેવી રીતે શરીરને સ્વચ્છ કરવા સાબુનો ઉપયોગ કરો તેમ મનની શુદ્ધિ માટે ધ્યાન, જપ, સ્મરણ વગેરેની ટેવ પાડો. શરીરની તંદુરસ્તી યોગ્ય આહાર પર આધાર રાખે છે. મનને પ્રભુચિંતન આત્મચિંતનથી સુદૃઢ બનાવાય છે. મનના આ આહાર પર જો લક્ષ ન દઈએ તો સ્વૈર વિહારી બની જશો. જ્યાં સુધી મન પ્રદેશ પર મોહમાયાના તરંગો ઉછળતા હોય ત્યાં સુધી આંતરમન આત્માનું નિરીક્ષણ શી રીતે થાય? ન જ થાય. એ તો ધ્યાન જપના યોગ્ય આહારથી જ્યારે તરંગો શાંત થાય ત્યારે જ મન નિર્મળ થાય અને ત્યારે જ બધી સ્પષ્ટતા આવે. માને મનને પ્રભુસ્મરણથી હંમેશા તૃપ્ત રાખો, આત્મચિંતનથી વિશુદ્ધ રાખો. ધ્યાન અને સાધન સિવાય કોઈ પણ ઉપાયે મનના ઊંડાણ અજવાળાતા નથી. જ્યાં પવિત્રતા મનોબળ નથી ત્યાં આત્મા અંધકારમાં સરી જાય છે અને શાંતિ પણ મનુષ્યનો ત્યાગ કરે છે. જે દેખાય છે તે ક્ષણભંગુર છે. આ સત્ય ધ્યાન દ્વારા જ દેખાય છે. અજાણ્યા પ્રદેશમાં માર્ગ ભૂલેલો માનવી રસ્તો શોધવા આમ તેમ ભટકે અને જો કોઈ તેને પથ દર્શન કરાવે, તેનું તે અપમાન યા મશ્કરી કરે તો તે યોગ્ય છે? એમ કરવાથી તો ઉલટું નુકસાન કે નાશ જ થાય છે. પરંતુ આજના માનવીની એ જ ટેવ છે. પ્રેમનો દૂત જે પ્રેમનો સંદેશ લઈને આવે એ ચિત્ત ભ્રામકોને મદદ કરવા આવે છે. તેમનું અજ્ઞાનથી અપમાન કરે છે, પ્રેમનું વિષ બનાવે છે, વિનાશને નોતરી લે છે. ધ્યાન રાખો, જે સમુદ્રમાંથી રત્નો, ચંદ્ર, અમૃત અને લક્ષ્મીદેવીનો ઉદ્ભવ થયો, તે જ સમુદ્ર જેમના પેટાળમાંથી વિનાશકારી હળાહળ વિષ પ્રગટ્યું. આવા સંજોગોમાં નર પણ શ્રી નારાયણની જેમ શુભ છે, સુખદાયી છે. તે જ પસંદ કરવાનું છે તો તેને અમૃત અને લક્ષ્મી મળશે. જે અત્યંત સાહસિક છે તેવા શિવ ભલે વિષને ગ્રહણ કરે, પરમાનંદની અદમ્ય ઈચ્છાવાળા કોઈક વિરલા જ આ સુખ દુઃખરૂપી વિશાળ મોજાઓથી ઘૂઘવતા સંસાર સાગરને તરી શકે છે. બાકીના તો તેમાં ડૂબી જ જાય છે અને શૂન્યવત બને છે.